એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના ઇતિહાસના એક એવા તબક્કામાં જઈ રહ્યા છીએ જે ઘણીવાર મોટા નામોની છાયામાં રહી જાય છે. 18મી સદીની વાત છે.
બરાબર, એટલે કે દયારામ જેવા જે મોટા કવિઓ છે એમનો કાં તો ઉદય થઈ રહ્યો હતો અથવા એમની ભૂમિકા તૈયાર થઈ રહી હતી.
હા, પણ એમની સાથે જ અથવા કદાચ થોડા પહેલા બીજા પણ ઘણા ભક્ત કવિઓ હતા.
ચોક્કસ, અને એમના વિશે આજે આપણે વાત કરવાના છીએ.
આપણો આધાર છે વિજયરાય વૈદ્યનું પુસ્તક ગુજરાતી સાહિત્યની રૂપરેખા, અને એમાં પણ ખાસ કરીને જે ભાગ આ મધ્યમ કોટીના કવિઓ પર છે.
બરાબર કહ્યું. આજની ચર્ચાનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે પ્રીતમદાસ જેવા કવિઓ, જેમને આપણે સાવ મુખ્ય પણ ન ગણી શકીએ અને સાવ ગૌણ પણ નહીં,
હા,
પછી સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ છે અને એ જ સમયના જૈન કવિઓ,
આ બધાનું ગુજરાતી ભક્તિ સાહિત્યમાં યોગદાન કેવું રહ્યું,
એમની રચનાઓ અને જીવનની ઝલક જોવાની છે એમને.
હા, બિલકુલ. અને મને એ વાત બહુ રસપ્રદ લાગી કે આ કવિઓ કેટલી બધી અલગ અલગ પૃષ્ઠભૂમિમાંથી આવતા હતા.
સાચી વાત. ભાટ, નાગર બ્રાહ્મણ, ભાવસાર, પાટીદાર, બાવા, વૈશ્ય, બારોટ, સુથાર,
જૈન મુનિઓ પણ, એટલે સમાજના ઘણા બધા વર્ગોમાંથી કવિઓ આવ્યા.
અને એ વિવિધતા એમની રચનાઓમાં પણ દેખાય છે.
તો ચાલો આ ઓછી જાણીતી પણ મહત્વની ગલીઓમાં જરા ફરી વળીએ. ક્યાંથી શરૂ કરીશું?
ચાલો શરૂઆત કરીએ પ્રીતમદાસથી. એમનો સમય લગભગ વિદ્વાનો 1774 થી 1783ની આસપાસનો ગણે છે.
ખેડા જિલ્લાના ભાટ કવિ, ખરું ને?
હા, બરાબર.
વૈદ્યજી નોંધે છે કે એમણે સરસ ગીતા, જ્ઞાનનો કક્કો, ગુરુ મહિમા જેવી લાંબી સળંગ કૃતિઓ રચી છે.
પણ શું એ જ એમની મુખ્ય ઓળખ છે? ઘણીવાર એવું બને કે કવિની ખરી તાકાત ટૂંકી રચનાઓમાં વધારે દેખાય.
તમે બહુ સાચા મુદ્દા પર આવ્યા. વૈદ્યજી પણ એ જ કહે છે, એમનો જે સાચો કવિત્વનો ચમકારો છે એ પેલી લાંબી કૃતિઓ કરતા એમના પદોમાં વધુ દેખાય છે.
અચ્છા.
એ પદોમાં લય છે, ચિત્રો છે, ભાવ છે, વધારે અસરકારક છે. જેમ કે પેલું એમનું બહુ જ પ્રખ્યાત પદ, હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને.
બરાબર, એ જ.
આ તો આજે પણ કેટલું ગવાય છે અને પ્રેરણા આપે છે. આ જ બતાવે છે કે નાની રચનાની અસર કેટલી લાંબી હોઈ શકે. વૈદ્યજી બીજા કયા પદોનો ઉલ્લેખ કરે છે?
હા, એ શૌર્યવાળા પદ સિવાય પેલું વ્રજનારની વેરણ બનેલી વાંસળી વિશેનું પદ પણ છે, ગોપીની ઈર્ષા.
ઓહો, રસપ્રદ.
પછી શામળિયાના રંગભેર રમવાના વર્ણનો છે, કાયાની ક્ષણભંગુરતા સામે ભક્તિનું મહત્વ, એટલે કે કાયાકલ્પદ્રુમ જેવા ભાવો, અને હરિભજનથી નાનો માણસ પણ મોટો બને એવા વિચારો પણ સરસ રીતે મુકાયા છે.
સિલેક્શન્સ ફ્રોમ ક્લાસિકલ ગુજરાતી લિટરેચરમાં આ પદો મળે છે એમને?
હા, વૈદ્યજી એનો સંદર્ભ આપે છે અને કહે છે કે એમાં પ્રીતમદાસની ખરી કાવ્યશક્તિ દેખાય છે.
પ્રીતમદાસ પછી કોનો વારો આવે છે વૈદ્યજીની યાદીમાં? શિવભક્તિનો પ્રવાહ પણ ચાલતો હશે ને એ સમયે?
ચોક્કસ. એ પછી શિવાનંદનો ઉલ્લેખ છે. સમય છે 1600 થી 1644.
ઓહ, એટલે પ્રીતમદાસથી પણ પહેલાના.
હા, મૂળ સુરતના નાગર બ્રાહ્મણ હતા, પણ પછી સંન્યાસી બન્યા. એમની શિવભક્તિ બહુ જ પ્રબળ હતી.
અને એમની આરતીઓ વિશે શું કહ્યું છે?
એમની આરતીઓ ભાવ અને વાણીના જોશથી ભરેલી છે. વૈદ્યજી કહે છે કે જો આજે પણ એને બરાબર ગાવામાં આવે ને તો સાંભળનારને આકર્ષી શકે.
વાહ, શિવભક્તિ પછી સ્વાભાવિક રીતે ડાકોરના ઠાકોર યાદ આવે, નરભેરામ.
બિલકુલ, નરભેરામ. સમય 1768 થી 1852. એમનું નામ પેલી બોડાણા ભગતની કથા સાથે એકદમ જોડાયેલું છે.
હા, રણછોડ રાય દ્વારકાથી ડાકોર આવ્યા એ રોમાંચક કથા.
કથા તરીકે તો અદ્ભુત છે, એમાં કોઈ શક નથી.
પણ કવિ તરીકે એમની કવિતા પણ એટલી જ પ્રભાવશાળી?
વૈદ્યજીના મતે કાવ્યત્વની દ્રષ્ટિએ એમના બોડાણાની મૂછના પદ કથા જેટલા રોચક નથી.
અચ્છા.
જો કે અમુક પદો ધ્યાન ખેંચે એવા છે. ખાસ કરીને ભગવાનને મીઠો ઠપકો આપતા બે પદ છે. એક તો પેલું નાણું આપે નરભોરે,
હા હા,
અને બીજું સરસ્વતી વસો જીભેરે,
હા,
અને એક ત્રીજું રમૂજી પદ પણ છે.
શેના વિશે?
એમાં એમણે પોતે ડાકોર જતા રસ્તામાં પણસોરા ગામ પાસે કેવી રીતે લૂંટાયા એનું વર્ણન કર્યું છે.
ઓહો, એટલે આ ત્રણ પદો વધુ નોંધપાત્ર.
હા, વૈદ્યજીના મતે આ ત્રણ વધુ નોંધપાત્ર છે.
રસપ્રદ. એટલે કથાકાર તરીકે વધુ સફળ, કવિ તરીકે કદાચ એટલા નહીં. હવે પેલો બારમાસી કાવ્ય પ્રકાર, એ તો મધ્યકાળમાં બહુ ચાલ્યો. આ સમયમાં કોઈ સારા બારમાસી કવિ?
હા, એમાં વૈદ્યજી ખેડાના ભાવસાર કવિ રત્નોનો ઉલ્લેખ કરે છે. વિદ્યાકાળ 1739 આસપાસ.
રત્નો, એમનું શું પ્રદાન?
એમનું મુખ્ય પ્રદાન જ એમનો બારમાસ છે. વૈદ્યજી કહે છે કે બીજા ઘણા બારમાસ લખાયા, પણ રત્નાનો બારમાસ ઘણો ચડિયાતો છે.
શેના કારણે?
એમાં પ્રકૃતિના નાના પણ સચોટ ચિત્રો છે. ભાવનું નિરૂપણ ટૂંકું પણ અસરકારક છે. અને એની જે ગાવાની રીત છે, હલક, એ બહુ મીઠી છે. આ કારણે વૈદ્યજી એને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ ઉર્મી ગીતોમાં ગણે છે.
ઉર્મી ગીત, એ સમય માટે આ શબ્દ વાપરવો જ મોટી વાત કહેવાય. રત્નાની કવિતાની ગુણવત્તા બતાવે છે. હવે આ યાદીમાં આગળ કોઈ એવા કવિ જેમની શૈલી કે જીવન કંઈક અનોખું હોય?
એમાં ચોક્કસ ધીરો ભગતનું નામ લેવું પડે. 1753 થી 1825 વડોદરા પાસેના ગોઠડા ગામના ભાટકવિ.
હા, ધીરા ભગત. એમની પેલી વાત બહુ જાણીતી છે ને, કવિતા ફેલાવવાની રીત.
બરાબર. સાવ નિરાળી આમ તો વૈષ્ણવ કુળના, પણ એમની વૃત્તિ શાંકર વેદાંત તરફ હતી, અદ્વૈત તરફ.
અને પેલી નદીમાં વહાવી લેવાની વાત શા માટે એવું કરતા હશે?
હા, એવું કહેવાય છે કે એમના જે પદો હતા, ખાસ કરીને કાફી તરીકે ઓળખાતા જ્ઞાન અને વૈરાગ્યના પદો,
કાફી, હા,
એને કાગળ પર લખીને વાંસની ભૂંગળી કે તુમડામાં મૂકીને મહી નદીના પાણીમાં વહાવી દેતા. કદાચ પ્રસિદ્ધિ નહોતી જોઈતી, અથવા એમ કે કુદરત પોતે જેને જ્યાં પહોંચાડવી હોય ત્યાં પહોંચાડે.
ખરેખર અનોખું. એમના જીવન વિશે બીજું શું જાણવા મળે છે?
એ જમીનદાર હતા, એટલે આર્થિક રીતે સુખી હતા, પણ પત્ની સુખ નહોતું એવો ઉલ્લેખ છે. એમના ગુરુ પણ મહીકાંઠાના જ કોઈ સિદ્ધ પુરુષ હતા.
અને ગુરુ કૃપાથી જ્ઞાન થયું એમ?
હા, એમને પરમતત્વની ઝાંખી થઈ અને એ અનુભવ જ એમની કાફીઓમાં વ્યક્ત થયો.
એમની કઈ રચનાઓ વધુ ચાલી, જ્ઞાનની કે વૈરાગ્યની?
એમના જ્ઞાનના પદો વધુ પ્રખ્યાત થયા. પેલી જાણીતી પંક્તિ છે ને, તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં.
હા, માયાના આવરણની વાત.
બરાબર. એ ઉપરાંત એમની જ્ઞાન 32 અને પેલું રણકતું ભાગી ગઈ બહુ બેડીઓ જેવી અનુભૂતિની રચનાઓ પણ સારી ગણાશે.
અને ભાષા કેવી?
ભાષા માટે વૈદ્યજી કહે છે કે પ્રવાહી છે, જોમદાર છે, અને ક્યારેક તો એટલી ધારદાર અને મર્મવેધી છે કે સીધી આરપાર ઉતરી જાય.
ધીરા ભગતની જેમ જ બીજો કોઈ કવિ જે અન્ય પરંપરાના પ્રભાવમાં આવ્યો હોય એવો કોઈ કિસ્સો છે?
હા, નિરાંત ભક્ત. સમય 1770 થી 1846. દેથાણના પાટીદાર હતા.
નિરાંત ભક્ત, એમના વિશે શું ખાસ?
એમના વિશે એવી વાત પ્રચલિત છે કે કોઈ મુસ્લિમ સહપ્રવાસી હતા એમની સાથે મુસાફરીમાં.
હા.
અને એમના સંગથી એ સગુણ ભક્તિમાંથી નિર્ગુણ ઉપાસના તરફ વળ્યા, એટલે મૂર્તિ પૂજામાંથી નિરાકારની ઉપાસના તરફ.
ઓહો, આ પણ બહુ જ રસપ્રદ કહેવાય. એ સમયમાં આવા વૈચારિક આદાન પ્રદાન થતા હતા. શું એમની રચનાઓમાં આ ફેરફાર દેખાય છે?
ચોક્કસ. એમણે પછી બંને પ્રકારની નિષ્ઠાવાળા પદો રચ્યા છે, સગુણ ભક્તિના પણ અને નિર્ગુણ જ્ઞાનના ઉપદેશના પણ.
અને એમના કોઈ શિષ્ય?
હા, એમના એક શિષ્ય હતા બાપુ સાહેબ ગાયકવાડ. 1771-1843 વડોદરાના રાજવી પરિવારના.
શું વાત છે, એમણે પણ પદો રચ્યા?
હા, એમણે પણ નિરાંત ભક્ત જેવા જ ભાવોવાળા પદો રચ્યા છે. વૈદ્યજી એક તર્ક પણ રજૂ કરે છે.
શું?
કે દેથાણ ગામ કરજણ ભરૂચ પાસે છે, જ્યાં પાટીદાર મુસ્લિમ સમુદાયો છે, તો કદાચ પેલા સહપ્રવાસી એમાંથી કોઈ હોય. આ ફક્ત એક અટકળ છે, પણ એ સમયના સાંસ્કૃતિક મેળાપનું સૂચક છે.
ખરેખર. હવે જરા કાઠિયાવાડ તરફ જઈએ તો ભોજા ભગતનું નામ આવે, ચાબખા માટે બહુ જાણીતા.
બરાબર. ભોજા ભગત, જન્મ આશરે 1785, મૃત્યુ 1850, કુળ કણબી, સાવલ્યો તરીકે ઓળખાતા.
અને પેલી અજપા જાપની શક્તિ માટે પણ જાણીતા હતા ને?
હા, શ્વાસોશ્વાસ દ્વારા સતત નામ સ્મરણ. પણ એમનું સાહિત્યિક અને સામાજિક મહત્વ, તમે કહ્યું એમ, એમના ચાબખામાં રહેલું છે.
ચાબખા એટલે શું?
ચાબખા એટલે કટાક્ષ અને વ્યંગથી ભરેલા પદો. એમણે એ સમયના જે ઢોંગી પાખંડી બાવાઓ હતા, ગુરુઓ હતા, એમના પર આકરા પ્રહાર કર્યા. એક રીતે જુઓ તો પદ્ય દ્વારા સમાજ સુધારણાનું કામ કર્યું.
એટલે એક તરફ કડક સમાજ સુધારક અને બીજી તરફ ભક્ત કવિ પણ.
હા બરાબર, એમના ચાપખા સિવાય પીરી પંક્તિઓ નવલક્ષ તારા ઉગે અપારા, ભાણ પ્રગટે કોટી હજારા રે, એમાં નિર્ગુણ નિરાકાર તત્વના અનુભવની ઝળક મળે છે. એમણે છોટી ભક્તિમાળ અને સેલૈયા આખ્યાન પણ લખ્યા છે.
પણ એમના અમુક પદો વિશે કંઈક વિવાદ જેવું છે ને, વૈદ્યજીએ ઉલ્લેખ કર્યો છે.
હા, વૈદ્યજીએ નોંધે છે કે એમના બે પદો પ્રાણિયા ભજીલેને કીર્તાર અને જીવને શ્વાસ તણી સગાઈ એમને વિવેચકો જુગુપ્સા પ્રેરક ગણે છે.
જુગુપ્સા પ્રેરક, એનો શું અર્થ થાય જરા સમજાવશો?
જુગુપ્સા એટલે અણગમો, કંટાળો, બીભત્સ ભાવ. એટલે આ પદોમાં કદાચ સંસારની નશ્વરતા, શરીરની ક્ષણભંગુરતા, મૃત્યુનું એટલું બધું વાસ્તવિક અને કદાચ ભયાવહ ચિત્રણ હશે
જે વૈરાગ્ય જગાવવા માટે હોય પણ સાંભળીને અણગમો આવે.
હા કદાચ એવું, એની અભિવ્યક્તિ અમુકને કઠોર કે અપ્રિય લાગી શકે. આ મધ્યકાલીન કવિતાની એક જુદી જ ઓછી ચર્ચાતી બાજુ છે.
સમજાયું. હવે આપણે રામાયણ જેવા મોટા ગ્રંથોને ગુજરાતીમાં લાવવાનો પ્રયાસ કરનાર કોઈ કવિની વાત કરીએ. આ સમયમાં કોણ હતું?
હા, એમાં ગિરધરનું નામ આવે છે. 1787-1852 માસર ગામના વૈશ્ય કવિ હતા.
ગિરધર, એમની મુખ્ય કૃતિઓ?
એમના રામાયણ અને રાજસૂય યજ્ઞ જેવા આખ્યાન કાવ્યો જાણીતા છે. વૈદ્યજી નોંધે છે કે એમના પર શામળ અને પ્રેમાનંદનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે.
અને દયારામના સમકાલીન હતા ને?
હા, અને દયારામના નમ્ર અનુયાયી પણ હતા. એમણે પણ દયારામની જેમ વૈષ્ણવ ભક્તિ, ખાસ કરીને રાધાકૃષ્ણના વિષય પર લાંબા કાવ્યો અને ઘણા પદો રચ્યા, મોટે ભાગે સંસ્કૃત કે હિન્દી ગ્રંથોના આધારે.
તો કવિ તરીકે એમની ગણના કેવી થાય?
કાવ્યકલાની રીતે વૈદ્યજી એમને સામાન્ય પ્રતિભાના ગણે છે. પણ એમનું મોટું પ્રદાન શું છે?
શું છે?
એમણે સમાજનો જે મોટો વર્ગ હતો, અભણ કે ઓછું ભણેલો પણ ધર્મમાં શ્રદ્ધાવાળો, એમના સુધી રામકથાનો રસ બહુ જ સરળ, સહજ ગુજરાતીમાં પહોંચાડ્યો.
આ બહુ મોટું કામ કહેવાય.
હા, અને એમની ભક્તિ કેટલી ઊંડી હશે એનો પુરાવો એમની મૃત્યુની ઘટના છે. કહેવાય છે કે શ્રીનાથજીની યાત્રાએ ગયેલા અને ત્યાં ધ્યાન કરતા કરતા જ એમનો દેહ છૂટી ગયો.
અહો, હવે આપણે જોઈએ તો આ બધા કવિઓ કોઈકને કોઈક સંપ્રદાય સાથે જોડાયેલા દેખાય છે. પણ 18મી સદીના અંતમાં અને 19મીની શરૂઆતમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉદય થયો, એની અસર કેવી રહી?
ચોક્કસ. સહજાનંદ સ્વામી, જે 1781થી 1830 સુધી રહ્યા, એમના નેતૃત્વમાં આ સંપ્રદાય ગુજરાત અને કાઠિયાવાડમાં ખૂબ ઝડપથી ફેલાયો.
અને એની સાહિત્ય પર શું અસર થઈ?
એની એક બહુ નોંધપાત્ર અસર એ થઈ કે બારોટ અને સુથાર જેવી જ્ઞાતિઓમાંથી પણ બહુ સારા ભક્ત કવિઓ આપણને મળ્યા. આનાથી સાહિત્યનો પ્રભાવ વધુ સમાવેશી બન્યો.
હા, એ મહત્વનું છે.
વૈદ્યજી એક સ્વામિનારાયણની લેખકને ટાંકીને કહે છે કે આ સંપ્રદાયના કવિઓની વાણીમાં પણ ઘણી વિવિધતા છે.
કેવી વિવિધતા? દાખલા તરીકે?
જેમ કે મુક્તાનંદ સ્વામીની વાણી ગંભીર અને જ્ઞાનથી ભરેલી છે. બ્રહ્માનંદ સ્વામીની રચનાઓ ઉત્સાહ પ્રેરેવી છે. પ્રેમસખીના ગીતો સીધા હૃદયને સ્પર્શે. તો નિષ્કુરાનંદનો વૈરાગ્ય બહુ તીવ્ર છે.
એટલે અલગ અલગ ભાવો અને શૈલીઓ જોવા મળે છે.
હા, મુખ્ય ભાર તો નૈતિકતા, ભગવાન પ્રત્યેની એકનિષ્ઠ ભક્તિ, સ્વામિનારાયણના ગુણગાન અને સંપ્રદાયના સિદ્ધાંતોના પ્રચાર પર રહ્યો. એમાં ચાર આનંદજી તરીકે ઓળખાતા સંત કવિઓ મુખ્ય ગણાયા.
કોણ હતા આ ચાર મુખ્ય આનંદજી?
પહેલા મુક્તાનંદ સ્વામી, 1761-1824 ધ્રાંગધરાના હતા. જ્ઞાનમાર્ગી કવિ. મુકુંદબાવની, ઉદ્ધવ ગીતા, સતી ગીતા એમની મુખ્ય રચનાઓ.
એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા ને પહેલા?
હા, પટ્ટ શિષ્ય હતા. પણ સહજાનંદ સ્વામી આવ્યા પછી ઉંમરમાં નાના હોવા છતાં એમનું ગુરુપદ સ્વીકારી લીધું. એમની નિર્ભિમાનતા દેખાય છે એમાં.
બરાબર, બીજા કોણ?
બીજા બ્રહ્માનંદ સ્વામી, 1772-1832 મૂળ નામ લાડુ બારોટ, આબુ પાસેના ખાણ ગામના. એમણે ભુજ જઈને પિંગળ શાસ્ત્ર એટલે કે છંદશાસ્ત્ર ભણ્યા હતા.
એમણે કેટલું લખ્યું છે?
કહેવાય છે કે ચારણી, હિન્દી, ગુજરાતીમાં મળીને 8000થી વધુ પદો રચ્યા, મુખ્યત્વે બોધ અને ભક્તિના.
8000! ગજબ કહેવાય. ત્રીજા કોણ?
ત્રીજા પ્રેમાનંદ સ્વામી, જેમને પ્રેમસખી તરીકે વધુ ઓળખવામાં આવે છે. 1769-1845 ગઢડાના હતા. સંગીતમાં બહુ કુશળ હતા
અને ગુરુભક્તિ પણ અનન્ય હતી એમ સાંભળ્યું છે.
હા, બિલકુલ. એમણે તુલસી વિવાહ આખ્યાન, ભોજન સમયના પદો એટલે કે થાળ, જે ખૂબ રસ ભર્યા છે, અને સ્વામિનારાયણના દેહ ત્યાગ પછી લખેલું કરુણ કાવ્ય સહજાનંદ વિયોગ રચ્યા છે.
એમની કોઈ ખાસ પંક્તિઓ જે પ્રખ્યાત હોય?
હા, એમના અષ્ટકો, પેલું વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ, અને બીજું સજની શ્રીજી મુને સાંભરિયા રે, આ બહુ ઉત્તમ રચનાઓ ગણાય છે. પ્રેમ ભક્તિ મુખ્ય છે એમની કવિતામાં.
અને ચોથા આનંદજી?
ચોથા નિષ્કુલાનંદ સ્વામી, 1766 થી 1848, મૂળ નામ લાલજી સુથાર, હાલારના શેખપાડ ગામના.
એમનામાં વૈરાગ્ય ભાવ બહુ તીવ્ર હતો એમ કહેવાય છે.
હા, ગુરુની પ્રેરણાથી એમનામાં તીવ્ર વૈરાગ્ય જાગ્યો. એમણે ભક્ત ચિંતામણી, ધીર જાખ્યાન જેવી લગભગ 20-22 કૃતિઓ રચી હોવાનું મનાય છે.
એમના કયા પદો વધુ જાણીતા છે?
એમના બે પદો, પેલું રાજા ગોપીચંદની માને ધન્યવાદ આપતું જનની જીવો રે ગોપીચંદની, અને વૈરાગ્યનું મહત્વ સમજાવતું ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, આજે પણ ખૂબ ગવાય છે.
અને કવિ દલપતરામના ગુરુ દેવાનંદ સ્વામી, એ પણ આ જ પરંપરામાંથી આવે ને?
હા, દેવાનંદ સ્વામી પણ આ જ સ્વામિનારાયણ સંત કવિ પરંપરાના મહત્વના કવિ છે, અને એમના પદો સંપ્રદાય બહાર પણ લોકપ્રિય હતા, જે દર્શાવે છે કે આ કવિતાની અસર વ્યાપક હતી.
આ તો થઈ વૈદિક અને સ્વામિનારાયણ પરંપરાના કવિઓની વાત, પણ ગુજરાતમાં જૈન પરંપરા પણ એટલી જ સક્રિય હતી. શું એમના તરફથી પણ આ સમયગાળામાં સાહિત્ય સર્જન થઈ રહ્યું હતું?
બિલકુલ. જૈન મુનિઓ અને કવિઓ સતત ધર્મ અને ભાષાની સેવા કરતા જ રહ્યા હતા. વૈદ્યજી એક રસપ્રદ વાત નોંધે છે.
શું?
કે જૈન કવિઓની ભાષા કદાચ એમના પોતાના સમાજ અને ધર્મના માળખાને લીધે વૈદિક કવિઓની ભાષા કરતાં થોડી ધીમે બદલાઈ રહી હતી.
અચ્છા.
આપણે 15મી સદીના અંતથી 18મી સદીના મધ્ય સુધીના કેટલાક મુખ્ય જૈન કવિઓ અને એમના કાર્યો જોઈએ.
કોનાથી શરૂ કરીએ?
કાલક્રમ પ્રમાણે લાવણ્ય સમય પહેલા આવે. જન્મ 1465 અમદાવાદમાં, વણિક પુત્ર, પાટણમાં દીક્ષા લીધી.
અને કવિતા ક્યારથી શરૂ કરી?
ફક્ત 16 વર્ષની ઉંમરે કવિતા લખવાનું શરૂ કરેલું. લગભગ 21 કાવ્યો રચ્યા, એમાં મુખ્ય છે વિમલ પ્રબંધ, 1512માં રચાયો.
વિમલ મંત્રી વિશે, બરાબર?
હા, પણ વૈદ્યજી કહે છે કે ઐતિહાસિક તથ્યો ઓછા છે, સાંભળેલી વાતો વધુ છે, કાવ્ય તરીકે સાધારણ.
તો પછી એનું મહત્વ શું?
મહત્વ એ છે કે એમાં તે સમયના સમાજનું ચિત્ર મળે છે. જ્ઞાતિઓ, ધંધા, શુકન અપશુકન, શિક્ષણ, જ્યોતિષ, યુદ્ધકળા, આ બધું જાણવા મળે છે. પ્રબંધ એટલે ચરિત્ર કાવ્ય.
પ્રેમ કથાઓની વાત કરીએ તો કોઈ જૈન કવિ એમાં કામ કર્યું?
હા, કુશલ લાભ, સમય આશરે 1560. જેમ પહેલા ગણપતિ અને શામળે માધવાનલ કામકુંડલાની કથા લખી હતી, એમ કુશલ લાભે પણ માધવ કામકુંડલા રાસ રચ્યો. રાસ એ ગેય પદ્ય પ્રકાર છે.
પણ એમની બીજી કોઈ રચના વધુ પ્રખ્યાત છે ને?
હા, એમની ખરી પ્રસિદ્ધિ મારું ઢોલાની ચોપાઈથી છે, જેસલમેરના રાજાની ફરમાઈશથી લખેલી. વૈદ્યજી આને જૂની ગુજરાતીનું કાવ્યરત્ન કહે છે.
કાવ્યરત્ન?
હા, ઢોલામારુની પ્રખ્યાત લોકકથા છે, સ્થાનિક રંગોથી ભરેલી, અને પ્રેમની તીવ્ર સાચી અભિવ્યક્તિ છે એમાં.
વાહ, બીજા કોઈ રાસ રચનાર કવિ?
નહીં સુંદર. સમય 1560 થી 1620, 6 રાસ રચ્યા. એમાં બે મુખ્ય, રૂપચંદ કુંવર રાસ આશરે 1581 અને નલ દમયંતી રાસ 1609.
રૂપચંદ કુંવર રાસ શેના વિશે છે?
એમાં વણિક પુત્ર રૂપચંદ અને રાજકુમારી સુહાગની પ્રેમ કથા અને મુસીબતોનું વર્ણન છે. વૈદ્યજી કહે છે કે નૈસુંદરની શૈલી થોડી જુદી છે, વધુ વાસ્તવિક, ક્યારેક રમૂજી અને ભાષા ભભકદાર છે.
અને નલ દમયંતી રાસ?
એ માણિક્યસુરીના સંસ્કૃત ગ્રંથ પર આધારિત છે. પહેલા રાસ જેટલો આકર્ષક નથી, પણ નૈસુંદરની ખાસિયત એ હતી કે એ સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ઉર્દુ પણ જાણતા હતા.
હા,
અને એમણે રાસ જેવા લોકપ્રિય પ્રકારમાં સંસ્કૃત કાવ્ય જેવી નજાકત અને શબ્દોની મીઠાશ લાવવાનો સફળ પ્રયત્ન કર્યો.
નળ દમયંતી કથા પર બીજા કોઈ જૈન કવિએ પણ લખ્યું છે?
હા, સમય સુંદર. સમય 1580 થી 1642, એમણે પણ નલ દમયંતી રાસ આશરે 1617 રચ્યો. 20 થી વધુ કાવ્યો લખ્યા છે એમણે.
એમનો રાસ કેવો છે?
એમણે કથાને ખૂબ વિસ્તારથી અને સર્જનાત્મક રીતે રજૂ કરી છે. વૈદ્યજી નોંધે છે કે એમની કલા થોડી પ્રેમાનંદની યાદ અપાવે છે. એમણે ઘણા નવા દેશી રાગ ઢાળ પણ વાપર્યા છે.
અને આ પરંપરામાં કોઈ છેલ્લું નામ?
વૈદ્યજી નેમી વિજયનો ઉલ્લેખ કરે છે. શીલવતી રાસના કરતા 1694માં રચાયો. અહીં એક સ્પષ્ટતા કરી દઉં કે સ્ત્રોતમાં કદાચ ભૂલથી 1644 લખાયું છે, પણ સાચી સાલ 1694 લાગે છે.
શીલવતી રાસની વાર્તા શેના જેવી છે?
એ શ્યામળ ભટ્ટની ભદ્રાભામીની જેવી છે. સાહસિક વેપારી ચંદ્રગુપ્ત અને એની સતી પત્ની શીલવતીની કથા. નીતિબોધ પણ છે અને મંત્ર તંત્ર અદ્ભુત ઘટનાઓ પણ છે.
એટલે રસ જળવાઈ રહે.
હા, માનવભાવોનું આલેખન અને વનવર્ણનો સારા છે અને ભાષાની દ્રષ્ટિએ પણ મહત્વનું છે. એમાં પ્રાકૃત અપભ્રંશ મારવાડીના અંશો છે, ભાષાના અભ્યાસ માટે ઉપયોગી.
અદ્ભુત. આપણે 18મી સદીના કેટલા બધા વૈદિત સ્વામિનારાયણ અને જૈન કવિઓ વિશે વાત કરી. આ બધા પરથી એકંદરે શું તારણ નીકળે? આ મધ્યમ કોટીના કવિઓનું શું મહત્વ ગણાય?
મને લાગે છે કે આખી ચર્ચામાંથી જે સૌથી મોટો મુદ્દો સામે આવે છે તે છે વિવિધતા.
હા, એ તો છે જ.
આપણે જોયું કે કવિઓ કેટલી બધી જુદી જુદી જ્ઞાતિઓ પૃષ્ઠભૂમિમાંથી આવતા હતા અને એમની રચનાઓના વિષય અભિગમમાં પણ કેટલી વિવિધતા.
બરાબર. એક બાજુ ધીરો મુક્તાનંદ જેવું ગહન તત્વજ્ઞાન,
તો બીજી બાજુ ભોજા ભગત જેવા સમાજ સુધારક ચાબખા મારનાર.
રત્નો પ્રેમ સખી જેવું શુદ્ધ ઉર્મી કાવ્ય પણ છે.
અને ગિરધર કે જૈન કવિઓ જેવા કથા કહેનારા આખ્યાન કે રાસ રચનારા પણ છે.
અને એ પણ છે કે તેઓ ખાલી ભજન જ નહોતા લખતા. જીવનચરિત્રો, વિમલ પ્રબંધ, પ્રેમકથાઓ, મારુઢોળા, રૂપચંદ કુંવર, ઐતિહાસિક પ્રસંગો, બોડાણા, સામાજિક ટીકા, ચાબખા.
બરાબર. કેટલા બધા પ્રકારો ખેડાઈ રહ્યા હતા. એટલે આ સમયગાળો જેને આપણે ઘણીવાર ખાલી સંક્રાંતિ કાળ કહી દઈએ છે,
એ ખરેખર બહુ જીવંત હતો.
હા, પોતાની રીતે ખૂબ જીવંત અને વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમતો હતો. આ મધ્યમ કોટીના કે ગૌણ કવિઓ ભલે ટોચના ન ગણાય,
પણ એમનું સામૂહિક યોગદાન બહુ મોટું છે.
ચોક્કસ. એ ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ વધારે છે. આપણને એ સમયની ભક્તિની ધારાઓ, કથનકળા, તત્વજ્ઞાન, સમાજ જીવન બધાના પાસા દેખાડે છે.
એટલે વૈદ્યજીનો આ અભ્યાસ એ જ કહે છે કે આ કવિઓને સમજવા જરૂરી છે.
હા, એમને સમજ્યા વિના કદાચ આપણે દયારામ જેવા મુખ્ય કવિઓને કે એ પછીના સાહિત્યના વિકાસને પૂરો ન્યાય ન આપી શકીએ. તેઓ એક જરૂરી સંદર્ભ પૂરો પાડે છે.
ખરેખર આ ચર્ચા પછી લાગે છે કે સાહિત્યના ઇતિહાસમાં ખાલી મોટા શિખરો જ નહીં, આ નાની ટેકરીઓનું પણ આગવું મહત્વ છે.
અને આ જ વાત એક સવાલ ઊભો કરે છે નહીં? જ્યારે આપણે ઇતિહાસ ભણીએ ત્યારે સ્વાભાવિક છે કે ધ્યાન નરસિંહ, મીરા, પ્રેમાનંદ, દયારામ પર જાય.
હા, એ તો સ્વાભાવિક છે.
પણ આ કહેવાતા મધ્યમ કોટીના કે ગૌણ કવિઓને ઓછું મહત્વ આપવાથી કે ક્યારેક સાવ અવગણવાથી આપણે શું ગુમાવીએ છીએ? બરાબર. સાહિત્યના ઇતિહાસના આ જે ઓછા ખેડાયેલા ખૂણાઓ છે એમાં હજુ કેટલાય આવા વિસરાયેલા રત્નો પડ્યા હશે
જેની આપણને કદાચ ખબર પણ નથી. આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. આ પ્રસ્તુતિ એકત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.